जय जिनेन्द्र। आज शू आज क्यों दिवस है? सम्यक सम्यक दर्शन प्राप्ति नो दिवस को बेन सी ने क्यारे थे तो कई साल 87 ने 1989 89 पी चार वर्ष पी 93 मातीसवण एट आ तो 1989 फागण पद दसम। एक विचार आपणे करीए, पूज्य बेनसिंहना जीवन में सौथी मंगलमय क्यों दिवस? गुरुदेव नो परिचय आया थे सम्यक शू लगे त्यारे आज नो दिवस ने आज नो दिवस कई बीजो विचार कई आज नो दिवस नेचरल बदा आज याद करे पेलो तो एक એટલે જાતે સ્મરણ થયું તો આ ભાવ આપણે આ ભાવની વાત કરી કેવો લાગે? ચાલો એક નવો કે જાતે સ્મરણ થયું, ભગવાનનું સ્મરણ આવ્યું, સમ્યક દર્શન થયું, ગુરુદેવસિંહનો યોગ મહિનો 85માં એવું શું કયો દિવસ? એટલે અનુભવ પહેલાના જે બધા પહેલું તો એક પ્રશ્ન જ ખોટો છે, જ્ઞાનીના કાળમાં તમે સારું શું કામ? જ્ઞાનીનો કયો દિવસ નહીં, હર સમય જે પોતાની પણતી સ્વભાવનામાં એ હર સમય એના માટે સારો છે। જેમ પછી જે બેનસન પછી દિનચર્યા શું તે નોટ કરીને લોકો શું કરતા હોય છે? એટલે કાળના સાધનાના ભેદ કારણ કે એમની પણતી એ હવે જે શુદ્ધાત્મા નું અવલંબન લીધું છે કેવું રહેવાનું છે? ક્યારે જાય? 8-14 કે 10 લક્ષણ પર્વમાં કે અષ્ટાનિકામાં ક્યારે? દિવસ ના કે રાત ના ક્યારે હોય? એક સમય પણ જો પણતી પોતાના નિસ્વભાવ નું અવલંબન છોડે તે સાધક દશા જ નહીં। એ શ્રદ્ધાની પણતી, એ જ્ઞાનની પણતી, વીર્યની પણતી, એક કસાઈના અભાવપૂર્વકની વિતરાકતાની પણતી, કોઈ પણ લો એ પણતી કેવી છે? હંમેશા નિરંતર એક મંગલમય આપે છે। અરે જે મંગલમય તત્વ છે એના આશ્રય પ્રગટ થયેલી પણતી પણ કેવી થઈ ગઈ? મંગલ થઈ। અરે એટલું નહીં કે જે દેહમાં આવી દશા પ્રગટ થઈ એ દેહ પણ, અરે દેહ મંગલ નહીં, એનાથી આગળ શું છે? તું જે પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ ધન્ય છે, તું જે માતા પિતા કુળ જ વંદ્ય છે। એ રીતે ગામ ઉપર આવે છે ને ગુરુજન માટે તરીકે, કોઈ પણ નાની માટે વપરાય શકે છે। તો એમની આખું મંગલમય, એમ જેમ ફૂલની સુવાસ હોય ને, ફૂલની સુવાસ કોને સુગંધિત કરે? એટલે પોતે તો છે પણ આજુબાજુના વાતાવરણને કરે, એમ એમ અંદરની આત્મ ચૈતન્ય જે ત્રિકાળ મંગલ સ્વરૂપ છે તો એના આશ્રય થયેલી પણતી પણ એનું માટે શું હોય છે? એ દ્રવ્ય મંગલ, ક્ષેત્ર મંગલ, જે સમયે પ્રગટ થયું એ કાળ મંગલ, અને જે સમ્યક દર્શન પ્રગટ થયું એ ભાવ મંગલ, એમનું સર્વાંગે બધું એ મંગલ છે। તો એવો એ દિવસ આમ વિચાર કરીએ તો એવો કોઈ ગુરુદેવસિંહનો યોગ થઈ ગયો તો પણ એટલો હજી નહોતો થયો, કારણ કે નાનપણથી જ ક્યાં ચાલ્યા ગયા હતા? કરાચી ચાલ્યા ગયા હતા એટલે બધું એટલું તો આવવાનું નહોતો, અને મુખ્ય પરિચય તો ક્યારે થયો? 85માં થયો, અને 89માં તો સમય વ્યસન થઈ ગયું। અને એ રીતે વિચાર કરીએ ચાર જીવો જે આપણને ખબર છે એ આવ્યા, એમાં સૌથી છેલ્લા કોણ આવ્યા? જે બેનસી આવ્યા સૌથી છેલ્લા આવ્યા. અને એક વિશેષતા એમની શું હતી? ન્યા, એમને સમ્ય દર્શન પ્રાપ્ત થયેલું ત્યાં. અને પછી ગયું એટલે પછી અહીંયા જયારે પ્રાપ્ત થયું ત્યારે આમ કેવું અંદર માં બળ જોર કેવું હતું? ગુરુદેવજી બોલે છે, એકવાર બોલે છે ને, જાણે ક્ષાયિક લઉં એટલું પણ જોડણી હતું, પણ ઓલું એમ ક્ષાયિક, પણ ક્ષાયિક ન હોય પણ એમને પણ બળ એટલું બધું હતું એમ. અને સાથે બીજું શું હતું કે એવું બળ કે વર્તમાન સમ્યક દર્શન ટકે એમ નહીં, હવે તો ચારિત્ર મોનીના મૂળિયા એવા હલાવી નાખવા છે કે જ્યાં ફરીથી મનુષ્ય પર્યાય આવી નથી અને ચારિત્ર લીધું નથી. એટલી જોર એમ કે અત્યારના ઉદયોની સામે પણ એટલી દ્રઢતા હતી એમને, ગમે તેવા બારમાં જેને કહે ને ગુરુદેશના માટે સરસ શબ્દ વાપરતા, હીરાથી વધાવતા હોય તો એ તો પેલા તો ના જ કે મારો હોય જ ના હતી, તો ગુરુદેવની આજ્ઞા હતી એટલે કહેતા હતા. તો ગુરુદેવ શું કહેતા, ઊભા હોય તો શું મળદા જેવા, એક વિચારવા જેવું છે, વેવાથી વધારતા હોય તો એમનો કોઈ પણ ચહેરો તો વિડીયો થશે જોઈ શકીએ છે. શું છે જે જે રીતે પોતાની એક નોર્મલ હતી, કોઈ કૃત્રિમતા કરીને નહીં પણ એવી એક નિર્મલ દશા, ઉપેક્ષાની દશા એ કે આ બધું શું છે તે. એટલે એક વાર હતું એવું જ, ગુરુદેવસિંહની ભાવના હતી, બેનસી દૂધ તેરસવા આવેલા કાર્યક્રમ તે ત્યારે એમ કે ગુરુદેવે કીધું કે તમારે શું છે, તમારે જોવાનું. બેનસી ગુરુદેવસિંહને ભક્તિ ભાવનાથી એ પ્રમાણે નરમ થઈને કે આ બધા આટલું બધું કરે છે નથી એવું ક્યાં, કે તમારે શું છે, તમારે જોયા કરો. તે મળદાની જેમ ઊભા હોય એવી કેટલી એક ઉપેક્ષા, શ્રદ્ધાની જોરપૂર્વકનું એક ચારિત્રનું. અને આ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં પણ જો આવી દશા હશે તો મુનિરાજ કેવા હોય, જે નિયમસારમાં પદ્મ પ્રબોલ લાવી દેવે શબ્દ વાંચ્યા છે ને, મુનિરાજ કેવા હોય? વૈરાગ રૂપી મેલના શિખર નહીં કેવા છે, શિખર. શ્રીમદજીએ તો એ રીતે પણ નાનીના વૈરાગ પોતા માટે શું કીધું, અમે દેહધારી છીએ કે નહીં તે માંડ માંડ સંભાળે ત્યારે યાદ આવે. આવી એક દશા કેવી હોય એમ તુજે બેન છે, તો બધા એના ચર્ચાઓ મળી. આ શરીર કોથળા જેવું લાગે, જમવાનો ટાઈમ થાય તો ઓલું ખેત પૂરો, હમણાં બધા ખોરાકના ભોજનના શું છે વાજા વગાડશે બધા, હવે આ ખાવ ને આ ખાવ. કેટલી ઉપેક્ષા વૃત્તિ, દવા લેવાની તો એલોપેથી તો વાત જ નહીં, માંડ માંડ હોમિયોપેથી તો પણ એનો ડોઝ જે પ્રિસ્ક્રાઇબ કરે એનાથી ચોથા ભાગનો લેતો. કોઈને એમ ન તો આ બધી દવા લીધું હોત તો સારું હોત કે નહીં, કેમ તબિયત સારી રહે તો સાધના વધારે થાય કે નહીં. આ આપણા આપણે શરીરના ગુલામ છે ને, એ આપણી માટે આપણે ઇન્દ્રિયના ગુલામ, એટલે કે દવા લ્યો તો સારું થશે ને સારું થશે. તમે ક્યાં બીજું કઈ ધર્મ તમારે બધા, પેલું તો એક પાયામાં જ મોટામાં મોટી ભૂલ છે, પરાધીન પણે ક્યારેય સાધના નહીં થાય. એ તો બોજ માની લે કે શરીર નિરોગી હશે ને આ છે, તો કે શાસ્ત્રમાં આવે છે ને પાંચ ઇન્દ્રિયો મોડી ન પડે ને એવું બધું આવે છે ને, એ પેલા એક સામાન્ય રીતે વાત છે. બાકી એટલું સમજી લેજે કે મને નિરોગી શરીર હશે ને બધી અનુકૂળતા હશે તો થશે, એનો અર્થ કે એની પહેલી પાયો જ ખોટો નખાણો છે. જેમ કોઈ ગણિતનો દાખલો ગણતા હોય એમાં પહેલા જ બે ને બે પાંચ લખી નાખ્યું, પછી આગળ આખો દાખલો કરીએ તો એમ મૂળ પાયામાં આખી એ ઉપાડમાં બહુ જ હોવું જોઈએ આખો. કે જેમ જોયું ને બધું કે નાની વયમાં જ ઘરના કામ કરવામાં હોય, જુદા જુદા અનાજ દળવાના હોય, કપડાં ધોવાના હોય, ઝાડું કાઢ, એ વખતે પણ કેવી ભાવના જાગતી, હાથ જુદો છે, સાવણી જુદો, કચરો જુદો છે, ધોકો જુદો છે, સાવ ક્યાં એટલું બધું. જીવનમાં આ રીતે વિચાર કરીએ તો એટલા બધા દિગંબર શાસ્ત્રો તો જો કે મળ્યા પણ નહીં, ગુરુદર્શનને થજે અઠ્યોતર મળ્યા એમને, અને છતાં છે ના આધારે પોતાના સમજમાંથી લઈને ચિંતનના આધારે પૂર્વના સંસ્કાર સાથે એવા હતા. ભલે વ્યક્તપણે ખબર ક્યારે પડી? ત્રાણુમાં જાતે છે. પણ એ પહેલા અંદરમાં સંસ્કાર અવ્યક્તપણે કેવા હોય છે એ કામ કરે એમની આખી. એટલે કોઈ પણ ગુરુદેવસિંહના જીવનમાં પણ દિગંબર ક્યારે, કુંતકુન આચાર્યનું નામ ક્યારે સાંભળ્યું હમણાં? એટલે કેટલી વર્ષની ઉંમરે? 32 વર્ષ, 46 ને 78, 32 વર્ષની ઉંમરે. અને છતાં પહેલામાં આખી વિચારધારા જુદી હતી. 71ની સાલમાં લાઠીમાં એ સિદ્ધાંત કાઢ્યો કે કર્મથી વિકાર ન થતો. ન્યાય તો બધું પૂરેપૂરું કર્મથી થાય જ પહેલું શરૂઆત થતી હોય, અને છતાં આખી શું છે અંદરના સંસ્કારથી એક વિચારધારાથી આખો બધો ફરક પડતો હોય. આટલી નાની વયમાં એમણે, અને આમ જેને કે ખબર ન હોય કે ટિકિટ કેમ લેવાય, સ્ટેશનનો રસ્તો શું, અને ન્યાથી એ શું હિંમત કરી હશે. એક ફરી ફરીને રૂચિનો જે એક બળ આવ્યો ને, પછી એને કોઈ અટકાવી શકે એવું ક્યારે બનવાનું નથી. અને એ જ મોટા મોટું જીવનમાં, આપણા જીવનમાં પણ કોઈ કે રૂચિ અમને નથી, ભાઈ રૂચિ નથી એ પ્રશ્ન નથી, પણ જેટલા બે પ્રકાર કેવી, જેટલા લેવલની અને જે દિશાની. હજી આપણે આમ દિશા થોડી ઘણી આમ કરીએ ના કરીએ, ચલતા હોતા ચલતા, પણ એક ધારા અને લેવલની જે હો એ જો થાય તો આ એવી વસ્તુ નથી, પરાધીન નથી, પરની નથી કે પ્રાપ્ત થાય કે ન થાય. પોતાની વસ્તુ હોય એ પોતાને પ્રાપ્ત ન થાય એવું જગતમાં મોટું આશ્ચર્ય છે. પોતાની વસ્તુ જેમ કે ભાઈ કોઈ પ્રશ્ન પૂછે ને, મારા ઘરમાં જાવું કે નહીં, મને જવા દેશે કે નહીં, આવા દેશે કે નહીં, કેમ? પોતાનું સ્વામિત્વ કોને કહેવાય? સ્વપણું, પોતાપણું કોને કહેવાય? કે જેમાં નિશ્ચિતપણે વિકલ્પ ન હોવા. સ્વપણામાં એવું એકાકારપણું હોય નહીં. આપણને પોતાને એમ કીધી વિચાર થયો છે, ગમે એવો મિત્ર જો સંબંધી હશે કોક હશે, તો એના ઘરે જવા પહેલા શું હશે કે ભાઈ ત્યાંના પ્રોપર ટાઈમ છે કે નહીં, એને અનુકૂળ હશે કે નહીં. પણ એક સ્વ પણ શું છે ત્યાં, એ રીતે અહીંયા આખું જેની શું હતી, પોતે જ જેણે લખ્યું છે 21 નંબરના બોલમાં, ચૈતન્યની ચૈતન્યમાંથી ઉગેલી ભાવના. એવી સાચી ભાવના હોય તો શું થાય, ફળે જ છૂટકો, નહીતર અને શૂન્ય થયો. અને એ નાસ્તિ અસ્થિમાં શું છે, અનંત તીર્થંકરો એ કહેલી આ વાત. અસ્થિ થાય છે ઓલું તો બ્રહ્માંડ ના થયા, એ કેવું એક અનુભવ પૂર્વક નું શબ્દોમાં કેવું બળ છે કે આ 14 બ્રહ્માંડ ને ગુરુદેવ નો અર્થ શું કર્યો હતો, 14 બ્રહ્માંડ ને કેવી રીતે કર્યું, નાયરોબીમાં જે પ્રવચન છે ને ફેમસ છે ને, કરેલા ભાવોનું જો ફળ ન હોય પછી એમાં, અહીંયા તો આત્માના હિત માટે ગુરુદેવ બધી રીતે લેશે, શુભ અશુભની, શુભની અને આત્માના હિતની, કે અશુભ ભાવ કરે, પાપ ભાવ કરે અને એનું ફળ ન મળે તો અધોગતિ એટલે નરકે સિદ્ધ નહીં થાય, 14 બ્રહ્માંડ આવી જશે. એવી જ રીતે એવા પરિણામ શુભ ભાવના ને એને કરે તો મનુષ્ય પણ મજેલો કે સિદ્ધ નહીં થાય, અને એવા શુભ પરિણામ કરે તો સ્વર્ગ દેવગતિ, તો આખું ત્રણેય લોક સિદ્ધ નહીં થાય. જો એવું પરિણામ અને એવું ફળ નથી તો એને ઉપજવાનું સ્થાન નથી. પરિણામ તો એનું ફળ, એવું બંધન ને એવું થઈને, અને તો એવું પાછું ભોગવવાનું સ્થાન, એ ક્ષેત્ર પણ, અને ક્ષેત્ર ને એનું નામ તો શું છે, 14 બ્રહ્માંડ, 3 લોક છે એ. બહુ એ રીતે આખું અને બધું જ બધા ઉપર ઉતારી લીધું, અને આત્માનું હિત કરે અને એને મોક્ષ ન મળે તો એ પણ દરેક પરિણામનું શું છે. અને એ રીતે એક બે રીતે કહીએ, એક વેદનભૂત પણ છે અને બાહ્યમાં ક્ષેત્રરૂપનું છે, સંયોગરૂપનું, એવું એ પ્રકારનું પણ એ છે. તો આજે એ પોતે પોતાને એક અદભુત જેને કે, અને એ જાણે એમ કે છેલ્લા આવ્યા તો વધારે આમાં શું છે, બધું ગુરુદેવ પણ લઈને બધા જ લઈને આવ્યા, પણ પોતે એટલી બધી સાધના કરીને આવ્યા છેલ્લે, કે જે નાનપણથી જ આખી એનો દોર એ શરૂ થઈ ગયો. ગુરુદેવસિંહને પણ થઈ ગયો, નહીં તો નાનપણથી શિવ રમણી રમનાર તું એવા બધા ભાવ ક્યાંથી આવે? પોતાના જૈન શાળાને અટકાવવા આવે તો આખું ભણવાનું છોડી દીધું, આપણે ઊંધું કરશું. આપણે તને અત્યાર ન કરે, કઈ છોકરા ના બરોબર સ્કૂલમાં તારો પહેલો નંબર આવે, પણ પાછા સમજાશે નહીં ને પૂછતા હોય કે. કારણ કે લોકો વચ્ચે લૌકિકતામાં રહેવું છે. પ્રવચન સારમાં તો કુંદકુંદ આચાર્ય દેવે મુનિરાજને પણ સલાહ આપી છે, અધિક ગુણના અથવા તો ન મળે તો સમાન ગુણીના સંગમાં રહેજે, હીન ગુણી મારે તો નહીં. તો જગતમાં કોની સાથે બધા કોણ છે, અધિક ગુણી છે કે સમાન ગુણી છે? આજકાલ સમાન ગુણી મળવા મુશ્કેલ છે. જેમ એવો ચોથો કાળ ને બધો કેવો હશે, આજુબાજુ કોઈ સાધન બી મળતા હશે? ચોથો કાળની કલ્પના કરી, મહાવિદ્યની કરીએ, એકબીજા મળતા હશે, શું કરતા હશે, તબિયત પાણી કેમ છે, વેપાર ધંધો કેમ ચાલે છે, કુટુંબ પરિવાર કેમ, શું પૂછતા શું? અરે ત્યાં મળે તો એમ વાત થઈ હોય, બોલા આમણે તો શ્રેણી માંડીને કેવું ના લઈ લીધું, આ તો મુનિ દશા લઈ લીધી. એમ જાણે એકબીજાને શું કહેતા હોય, એક પ્રોત્સાહન આપવા માટે ને, એમ ન કે ભાઈ આને આમ છું લોકો, એમ નહીં. આમણે તો મુનિરાજે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લીધું અને આ જીવ ગ્રસ્તપણું છોડીને એવા વાત ને એવી ચર્ચા ને એવા સમાચાર આવતા હોય. અહીંયા તો ગુજરાતીમાં કહ્યું છે મુવાના સમાચાર, મુવા તો ખબર પડે, એટલે એવાના સમાચાર એવું બધું છે ત્યાંના. તો એ જાણે ત્યાંથી વધારે લઈને અલ્પવયથી સાધના આખી એ કરીને અખંડ ધારાએ એમણે કર્યું. તો એ મંગલમય પ્રસંગ એમના જીવનમાં એ રીતે સાધના માટે, અંતરંગ સાધના માટેનો આજનો એક ઉત્તમ દિવસ, અને એ સાધનાને એક બળ આપે એવી એક શરૂઆત થયો એ પહેલેથી થયો, પણ એ ગુરુદેવસિંહનો પરિચય સમાગમ થયો, એ જીવનનો ઉત્તમ એક ઘડી હતી. અને પોતે પોતાની પરિણામોમાં દળતા રહે પ્રયાસ, એના માટે શું કરતા સ્વામી? બધું થોડું જીવનમાં લખેલું છે પોતે, એટલે બારમાં રસેન્દ્રીને એના બધાનું સંયમ તો લીધો, બહુ સાદું જ ખાવાનું. ક્યારેક એવું હોય કે ઉનાળો આવે એટલે કેરી છોડી દે, અને ક્યારેક છાસ ને રોટલો ખાવાનો નેવડ કરીને, જેમ આપણે અહીંયા સત્તા સ્વરૂપમાં આવે છે ને, આ બધું સેના માટે હોય છે? દેવશાસ્ત્ર ગુરુ માટે દાન નહીં, તારા પરિણામમાં એક મંદતા લાવવાની, લોભ કસાઈને ઘટાડવા માટે, કસાઈના ઘટાડ એના માટે, ઓલોને માટે નથી. એમ એમણે કેવી રીતે કે પોતાને એક પ્રમાદ ન થાય સાધનાને ઉગ્રતા રહે, અને લેખ લખતાને છે ને, લેખ અમુક છે ને પત્રોમાં તો લખતા, પણ પોતે લેખ લખતા અને પંડિતજીને મોકલતા, હા નિબંધ જેવું લેખ, નિબંધ જેવું, એટલે પોતાના માટે. એનાથી શું, એનું કારણ શું, કે પહેલા લખવા પહેલા તમારી વિચારધારા વ્યવસ્થિત જોશે, અને જો વિચારધારા વ્યવસ્થિત ના હોય ને તો લખેલું ઘણું કાપવું પડશે, અથવા બોલવામાં થોથવાઈ જશે. જો વિચારધારા, આજ ગુરુદેવસિંહના પ્રવચનોમાં ક્યારે પણ વિચારજો, કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ વિષય હોય, કોઈ પણ પ્રસંગ હોય, પંચકલ્યાણના પ્રસંગ હોય, તો પણ કેવા ગુરુદેવસિંહ પ્રવચન કેવું હોય, અસ્ખલિત એક ધારાએ આખું, કારણ કે એમના અનુભવ પૂર્વકનું વાણી છે. તો વિચારવાની તો એમને ક્યાં પ્રશ્ન છે, અનુભવ પૂર્વક. તો એ પહેલા પણ આ રીતે કે એનાથી વિચારધારા આપીએ ખીલે, અને એ રીતે શું છે, શું દેખાડે આપણને પણ આમાં આવે છે વારંવાર સત્તા સ્વરૂપમાં, અથવા શ્રીમદજી કહે ને કર વિચારતો અનુભવ. પહેલામાં પાંચ ઇન્દ્રિયની વાત નથી, મન સાથેને સંબંધના વિચારણા છૂટશે. મન પાવે વિસ્તાર, વસ્તુ વિચાર પૂર્વ ભૂમિકામાં, પછી પાંચ ઇન્દ્રિય નથી યાદ કર્યું કે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય બંધ થશે અને કર્ણેન્દ્રિયનો બંધ થશે, એમને એ તો પહેલા છૂટી ગયો છે. પછી શું છે, મન સાથેના સંબંધમાં, કારણ કે હવે ક્યાં પહોંચવાનું છે, ક્યાં પહોંચવાનું છે અનુભવમાં, પણ હજી ક્યાં પહોંચવાનું, અરૂપી તત્વ, અતિન્દ્રિય તત્વ પાસે પહોંચે. અતિન્દ્રિય પાસે પહોંચ્યું છે, તેન્દ્રિય તો શું થાય, હાર માનવી પડી જશે. જ્યાં અતિન્દ્રિય તત્વ, અરૂપી તત્વ પાસે પહોંચવું છે, ત્યાં તેન્દ્રિયનું તો નકામું જ થવાનું છે. કોઈના ઘરે જવું હોય તો કાર લઈને જઈએ તો બરોબર ને, અંદર ઠેઠ સુધી લઈ જશે ને, નહીં ઉતરવું પડશે, દરવાજા જશે, માંડ માંડ દરવાજે ઉધી લે, બીજે ક્યાં સુધી કેટલું એમાં ઇન્દ્રિયો શું છે છોડવી પડવાની છે અને મનને પણ છોડવું, દરવાજે આવીને પણ અંદર જેને કે અથવા ફળિયો આવીને પણ અંદર છોડીને જવું, એમાં આ બધા પાંચ ઇન્દ્રિય મન મન પાવે. તો એ પોતાની દ્રઢતા રે એના માટે આવા એ લેખો એ પોતા બધું કરતા હતા. તો એ પ્રસંગને આપણે યાદ કરીને આપણે પણ એક વિચારણા કરીએ કે આ ફાગણ મહિનો છે, મને હવે તો ખબર જ છે બધાને શું છે ફાગણ મહિનો, આખો ફાગણ મહિનો યાદ કરી. ગુરદેવસિંહને સમયસર મેળાનું સોમું વર્ષ થયું છે ને, તો આપણે સમયસરમાં અમુક ગાથા જોઈએ કે જેમાં સમયસરમાં સમ્યક દર્શનને બધું બધે જ છે, થ્રુ આઉટ છે આખો, પણ એમાં મુખ્ય મુખ્ય આમ નામ જ્યાં વધારે વિષયને ક્લોઝ કરીને એવું તેવું ક્યાં છે. એક વિચારવા જેવું છે, સમય સારી ચાર અનુયુગમાંથી કોનું શાસ્ત્ર કે અનુયુગનું દ્રવ્યાનુયુગનું ટોટલ, પછી એમાં પણ હજી વચ્ચે દ્રવ્યાનુયુગમાં પણ કહીએ તો અધ્યાત્મ શૈલીનું દ્રઢ દ્રષ્ટિ અધ્યાત્મ શૈલી, તો નિયમસાર કયા અનુયુગનું ક્યાં અનુયોગનું છે આપણે કે ચરણાનુયોગનું નહીં, ત્યાં તો મુનિરાજની બધી વાત એક બહુ જ વિચારવો છે. આખું નિયમસાર દ્રવ્યાનુયોગનું એ પણ એક અધ્યાત્મ, હા ફરક શું છે, સમયસાર દ્રવ્યાનુયોગનું અધ્યાત્મનું ટોચનું, નિયમસાર પણ દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મનો ફરક છે, બેના લેવલની વાત છે. કારણ કે નિયમસાર પોતાની ભાવના અને પોતાની ભાવનામાં આચાર્ય ચારિત્ર પદમાં છે એટલે ચારિત્રના લેવલ, બાકી છે તો નહીં તો એ શુદ્ધ ભાવ અધિકાર અને દરેકમાં કારણ કાર્યની શૈલી આવે, કોઈ પણ ચારિત્રના પરિણામની વાત આવે કઈ આવે પ્રતિક્રમણની પરમાર્થિકમણ આવે ને, નિશ્ચય આલોચના પછી પ્રત્યાખ્યાન પછી સામાયિક પછી ભક્તિ ભક્તિ સમાધિ આવશ્યક એ બધા જ અધિકાર એ શેના છે બધા પણતીના, પણ દરેકની આગળ પરમ આવશ્યક અધિકાર એમ કરીને આખું કારણ તત્વ સહિત કાર્યની વાત છે. એટલે કોઈ એમ કે આ ચારિત્ર ભાઈ ચારિત્રની એવું નથી, ચરણાનુયોગનો વિષય નથી, છે તો શેનું છે દ્રવ્યાનુયોગમાં પણ અધ્યાત્મ શૈલો, હા ફરક એટલો છે કે સમયસારમાં શ્રોતાને લઈને ક્વેશ્ચન આન્સરનું બધું કરીને છે ને, તો એને સમ્યક દર્શન મિથ્યાત્વમાંથી કેમ થાય એ શ્રદ્ધાની, અહીંયા આચાર્ય કુંકુનાચાર્ય સ્વયં પોતાની ભાવના માટે તો પોતે જે ભૂમિકામાં છે એ પ્રમાણે આખી વાત, બાકી એ વાત લાગુ ક્યારે પછો તે પણ, અને એ વાત તો ગુરદાસી કહે સમ્યક દર્શન થતા એમની પણતીમાં કોની સાથે લાગે શું લાગુ, સિદ્ધ ભગવાનને જે થયું એ બધાનો અંશ લાગુ પડે છે. સિદ્ધ ભગવાનને કંપન હોય કે નહીં તો ચોથે તો ગુણ સ્થાને અરે તેરમે સુધી હોય તો હોય કે નહીં. સમયસારમાં જયચંદજી એ ભાવાર્થમાં લખ્યું છે સમ્યક દર્શન થતા અયોગ પણ અંશે શરૂ થયો, શું છે એટલા માટે સર્વગુણાસ્ત સમજી કીધું શ્રીમદજી, અને ટોટલ મજી એના માટે કઈ વ્યાખ્યા કરી છે જ્ઞાનાદિ એક દેશ કેવળ જ્ઞાન થતા સર્વદેશ છે, અને તો અને કોઈ નેમ થાય આવું કેમ હશે, સમ્યક દર્શન એ તો ખાલી એક શ્રદ્ધાની પર્યાય માટે છે ને, કે અમુક ગુણ માટે પેલા દર્શન ના ચારિત્ર મોક્ષ માર્ગ માટેના ત્રણ હોય એટલે માટે તો સમ્યક દર્શન એ ક્યાં ગુણની પર્યાય છે, હા તો પછી એકની જ વાત કરે ને, તો આવું કેમ આવું કેમ આ બધા ન્યાયો ગુરદર્શી કહેતા હોય છે. શ્રદ્ધા ગુણ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નથી, શું વ્યાખ્યા છે ગુરદર્શી પોતાને લખી છે ને સ્વાધ્યમંદિરમાં, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક, તો દ્રવ્યની દ્રષ્ટિમાં અભેદપણે કેટલા ગુણ આવે, અભેદપણે કેટલા ગુણ આવે, અરે ભાઈ અભેદ કીધું પછી કેટલા પ્રશ્ન કેમ કર્યો, કેટલા એ શું કરી નાખ્યું ભેદ પડ્યો, પ્રશ્નકારને પકડવાના તમે ભૂલ કરો છો, પ્રશ્ન પૂછતા આવવાનું છે. એક બાજુ અભેદ કહો અને પછી કેટલા કહો. અરે અભેદના જો ગુણ ભેદમાં રહ્યા ને તો હજી શું છે, વાર છે. ગુણ ભેદે વિકલ્પ ઉભો કરાયો છે, પ્રત્યેક દર્શન નથી કરાયા. કારણ કે એ ગુણ ભેદ મનના સંબંધે થયો અને મનની તાકાત હેસિયત જેને કહે ને, ક્યાં સુધીની છે? અનુમાન સુધીની છે, અનુભવ સુધી નહીં, પરોક્ષ સુધી છે, પ્રત્યક્ષ સુધી નહીં. તો એ તા ગુરુદેવસિંહ હાથમાં આવ્યું. તો કમસે કમ ચાલો સમયસારમાં આજના દિવસે તેની સાથે રિલેટેડ કરીને સમ્યક દર્શનની વાત કઈ કઈ ગાથા છે તો ફરીથી બધામાં પણ સળંગ પણ એક વિચાર કરીએ. તો પહેલું જે આખી વાત આવે સમ્યક દર્શનની આમ માટેની વાત, જેમ 14મી ગાથા છે ને, 14મી ગાથા કોની વાત છે? શુદ્ધ નહીં ના વિષય ને, એટલે સમ્યક દર્શનનો વિષય છે ને. પછી જેમ 15માં જ્ઞાનનો વિષય કીધું અને 16માં પછી ચારિત્ર ઉમેરી દીધું, દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ. અને એટલા માટે ગુરુદેવ 16 ગાથા સુધી યાદ કરતા દર્શનમાં ચારિત્ર પૂરું થાય. 12મી તો પીઠિકા હતી એટલે બરોબર, પછી આ કેમ લીધું આ રીતે? તો અહીંયા એમાં પહેલો બોલ ક્યાં છે? 14મી ગાથા 5 બોલ છે એમાં. તો અબદ્ધ સ્પષ્ટ એવો આત્મા એ કેવો છે? શુદ્ધ નહીં નો વિષય છે. તો આવો આત્મા જુદો છે અબદ્ધ સ્પષ્ટ, ક્યાં બે વાત છે? અબદ્ધ અને સ્પષ્ટ, ક્યાં બે? હજી બીજો નો કર્મથી સ્પર્શાયેલ નથી અને દ્રવ્ય કર્મથી બંધાયેલ, એવું ને બે દેખાય બાકી તો બે એમને લાગુ પડે છે. પણ નો કર્મથી સ્પર્શાયેલો ને, કારણ કે થોડું દૂર ના અને આ તો બંધાયેલો છે દ્રવ્ય, તો એ નથી. તો એના માટે કઈ ગાથા આવે શરૂઆતમાં? હા એ માટે એવું બોલ્યું, પરદ્રવ્યથી ભિન્નતા માટે, જુદાપણા માટે. ત્રીજી ગાથા, પરદ્રવ્ય નડતો નથી ચૂમતો. ગુરુદેવ ફેમસ છે ને બધું, એ સમ્યક દર્શન ના માટે જેમ 14મી ગાથા વિષય કીધું, અહીંથી જાણે એક શરૂઆત કરી દઈએ એવી રીતે કે ત્રીજી ગાથામાં શું છે એમાં વાત શું છે? ત્રીજી ગાથા છે ને કાઢવી છે ટીકા, ટીકા ના શબ્દો થોડા થોડા યાદ રાખતા શીખી જશું ને. 12માં પાને, 12માં નહી, 12 ને 4 ગાથા છે તો 11મું પાનું. કેવા છે તે સર્વ પદાર્થો, આમ કેટલું છે? 43મું પાનું હશે ટોટલી બધું ગણીને, અને આમ છે 11મું પાનું. પેલું કેવા છે તે સર્વ પદાર્થો મળ્યું કે નહીં? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મના ચક્ર એટલે સમૂહને ચુંબે છે. તો પણ હવે આવી ગયો અબદ્ધ સ્પષ્ટ, જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. આ રીતે આગળ ચલો, હવે એનાથી આગળ લઈએ તો સમ્યક દર્શન માટેનું વિષય માટેનું અથવા એના સમય માટે કઈ ગાથા? છઠ્ઠી, વેરી ગુડ. તો ઓલામાં કયો બોલ આવે 14મી ગાથામાં? જે આપણે વિચાર બધા આપણે વિચારશું, બે આવી શકે, બે આવી શકે. જો ગુરુદેવસિંહ છે ને પાંચે બોલ માટે એક એક શબ્દ વાપરો છે, પાંચે બોલ માટે. પેલો અબદ્ધ સ્પષ્ટ માટે કેવો લીધો છે? દ્રવ્યનો બોલ. પછી અનન્ય, અનન્ય ક્ષેત્ર, કારણ કે એમાં ગતિના આકારની વાત છે ને એટલા માટે એને ક્ષેત્ર લીધો. પછી ત્રીજો નિયત, નિયતમાં શું છે? જ્ઞાન દર્શન આદિ પ્રણતિની હાનિ વૃદ્ધિ, તો એમાં શું લીધું છે? વ્યંજન પર્યાય ઓલી હતી તો આ અર્થ પર્યાય. કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અથવા દ્રવ્ય, પછી વ્યંજન પર્યાય, પછી અર્થ પર્યાય, પછી ત્રીજો ચોથો કયો લીધો? અવિશેષ, અવિશેષ એટલે ગુણ ભેદથી રહી સમાધિ. સાત્મિક, અરે વાહ થઈ ગયું ને લિંક થોડીક, આ ગુરુદેવ બધું એવું થોડુંક કેટલું શીખડાવ્યું સાહેબ. પછી એનાથી આગળ પાંચમો અસંયુક્ત, એટલે કે નૈમિતિક વિકારથી જુદું. તો ફરીથી ઓલામાં પણ આવી ગયો બીજો બોલ અનન્ય અને નિયત, એમાં પણ ફર્યા નહીં. અને અહીંયા પાંચમો બોલ અસંયુક્ત નૈમિતિક વિકાર, શું ફરક? હજી કઈ, હજી બરોબર છે, હા એ ન્યા બરોબર છે. વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, પછી અહીંયા શું લેવું? એક વેદન પર્યાય, ભોગતાપણ, ઓલું કરતાપણા ને કર્મપણા ના ભાવ અને આ ભોગતાપણા ના વેદ, કારણ કે અંતે તો વેદન જ છે ને. જો એ રીતે એક આમ તો વિચારી ને એક રીતે સ્થૂળ માંથી સૂક્ષ્મતા તરફ પાંચ ભાવ જાય. આમ ભલે બધા સરખા છે, વેદના માટેના જ છે, એક તિકાળીના જ વિષયના માં છે, પણ એક સૂળ રૂપે લઈએ તો પેલું સેનાથી ભિન્નતા કરાવી, અબદ્ધ સ્પર્શમાં પડદ્રવ્યથી કરાયું, પછી સેનાથી કરાયું, એટલે પર્યાય છે. પણ પર્યાયમાં વ્યંજન પર્યાય સ્થૂળ છે, બહારથી ખ્યાલ આવે છે ને, કારણ એટલે દ્રવ્ય પર્યાય એને કહે છે ને, સ્થૂળ પર્યાય છે એના આકારથી. પછી એનાથી ત્યાં એને અર્થ પર્યાય તારતમ્યતાની એનાથી લીધી, એનાથી હજી સૂક્ષ્મતામાં ક્યાં ગુણ ભેદમાં. હવે તો એ રીતે વેદનભૂત એને ખ્યાલમાં આવે છે, અવ્યક્ત ના બોલમાં, એટલા માટે પણ છઠ્ઠો વ્યક્ત વેદન નો લીધો છે. પાંચમો લીધો વ્યક્ત અવ્યક્ત છે ને, પોતે એટલે વ્યક્ત અને અવ્યક્ત એક સાથે મિશ્રિતપણે જણાવવા છતાં પણ એ હતો ને, તો એ કેવું હતું, એક કરતાપણાની પરી. અને છઠ્ઠો અંતર બાહ્ય પોતે પોતાથી અંતર બાહ્ય સ્પષ્ટપણે અનુભવાય રહ્યો હોય તો જો અહીંયા અનુભવ છે ને ઓલા જાણવાની વાત. તો વેદન, તો વેદન અને એ રીતે અવ્યક્તના બોલમાં પણ એવી રીતે લીધું છે ને, એટલા જ લીધો અવ્યક્તમાં. પણ એનો જે લીધો ને બીજો બોલ, કસાઈનો સમૂહ જે ભાવક ભાવ, એ પણ એક વેદનથી લીધું, કસાઈનું વેદન નું, તો એને ખ્યાલમાં આવી શકે. તો અહીંયા તો છેલ્લે કીધું, અને આ રીતે એક લઈએ તો ચારે બોલ સુધી તું પહોંચીશ ને, આનંદનું વેદન થઈ જશે, એનું ફળ આવશે. અથવા તો એમાં લઈ કે વેદનની તને અધિકતા સમ્યક દર્શન જોવે, તે કહે છે કે વેદનને પણ ગૌણ કરજે સ્વભાવ સુધી પહોંચવા. પડદ્રવ્યને તો છે જ, મારો આત્માનો આકાર અનુભવના કાળે આત્માનો આકાર કેવો ખ્યાલમાં આવે, લેવા દેવા તો હોય કે નહીં. અચ્છા, અનુભવ કરવા માટે શું કરવું, સુતા અનુભવનો પ્રયત્ન કરવો કે પદ્માસન બેસીને કે કઈ વ્યવસ્થિત, ચાલો પદ્માસન નો આવડે કેવી રીતે કરવું, એ ધ્યાન માટે તો હોય કે નહીં, પદસ્થ પિંડસ્થ આવું છે બધા આવે. તો તને એમ કે તારે આકાર જોવે છે, તને વેદન ન જોતું. જો તને આવા વિકલ્પો આવતા હોય પહેલેથી તર, તો તારે શું જોવે છે, એમ કે ભૂખ લાગી હોય તો શું પૂછશે, ઠંડુ કે ગરમ, આવું એમ લાડવો કેવો લાડવો, તને પેંડો કેવો ભાવે, ચોરસ કે ગોળ કેવો ભાવે. જીવનમાં જો આ રીતે વેદનમાં, વેદન માટે વેદનની પણ ગૌણ કરીને વિષય નીકળે તો બીજાની ક્યાં વાત. જો ખરેખર આનંદના વેદન માટે કનું કરવાનું છે, અહીંયા વેદનની પરણતીને પણ ગૌણના વિષયની એટલી અધિકતા કરવી છે કે નિશ્ચિતપણે વેદન થઈ જાય. તો એ અહીંયા એ રીતે પાંચ બોલમાં પણ એ લેવાય. તો એ ત્રીજી ગાથા, પછી એનાથી પર્યાય માત્રથી રહી, એટલે કયો બોલ આવી ગયો ખરેખર, એટલે છઠ્ઠી ગાથા. પાંચ બોલમાંથી કેટલા બોલ આવી જાય, બીજો પણ લ્યો, ત્રીજો પણ લ્યો ને પાંચમો, ત્રણેય આવી ગયા. પર્યાય માત્રથી પ્રમત અપ્રમતથી રહી, તો આખું જો આ સમ્યક દર્શન ને બધી જ ગાથાઓ સાથે એને રિલેટેડ આપણે વિચાર કરીએ. પછી સાતમો સેના માટે છે, ગુણભેદ. અને આ બે ગાથા સેના માટે આચાર્ય કઈ રીતે, એટલે શિષ્યનો પ્રશ્ન શરૂ થઈ ગયો. છઠ્ઠી ગાથા, એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ, અને એમ અહીં કહીને એને શું આપવું, એને પછી ભલે નથી પણ એનું ઇમ્પ્લાઇડ કરીને શું લખી શકાય, કે જેનું સ્વરૂપ જાણે અનુભૂતિ થાય. એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, જોઈએ એની પાછળ એનો હેતુ શું છે, અનુભૂતિ. તો આ એ રીતે વિચાર કરીએ તો અનુભૂતિ, અનુભૂતિ અને સમ્યક દર્શન ને શું રિલેશન, અનુભૂતિ કઈ ગુણની પર્યાય, એટલે લેવું હોય તો તમે જ્ઞાન થી પણ લઈ શકો છો, વેદન થી લઈ શકો, ચારિત્ર, બાકી એક અનુભૂતિ કલેક્ટિવલી એ પડે કે અનુભવ ના કાળે સમ્યક દર્શન નો જન્મ. જ્યાં અનુભવ થયો ત્યાં શ્રદ્ધામાં એ વિશ્વાસ જાગ્યો કે આજે મને આનંદનો અનુભવ છે, ભલે આવું ભેદ નથી આથી સમજાવવા માટે, તેનો અર્થ છે કે વસ્તુ સ્વયં કેવી હોય, આનંદ સ્વરૂપ. એ વસ્તુનો અવલંબન લેતા અનુભૂતિમાં વિતરાગતા પ્રગટ થાય, તો એ કેવો છે, વિતરાગતાનો પિંડ છે. ગુડ લે ને આનંદનો સાગર, શું કહે, ગુણોનું ગુણનું ગોદામ, પછી સ્વભાવનો સાગર, અને તે જોડાઈ ગયો છે શક્તિનું સંગ્રહાલય. આવે ને ત્રણ, ગુણનું ગોદામ, સ્વભાવનો સાગર અને શક્તિનું, એ તો એડ ભાઈ બાકી અનુભવના કાળે આખું એ અનુભવ એક પરિસ્થિતિ, એ વખતે આખા બધા જ ગુણો સ્વભાવમાં શું થઈ જાય છે, એકાકાર થઈ જાય. તો એ અનુભૂત, તો એ આખો જે છઠ્ઠામાં શિષ્ય પ્રશ્ન પૂછ્યો, કારણ કે શિષ્ય પ્રશ્ન પૂછે એનો કોઈ આધાર છે, શિષ્ય એવો ક્યાંથી પ્રશ્ન લયા, એવો શુદ્ધાત્મા કોણ છે. પાંચમી ગાથામાં હજી કઈક, હજી અનુભવ કરીને કરજે, પણ આમાં કઈ અનુભવ એટલે એવો શુદ્ધાત્મા કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલે એ જાણવાની અનુભૂતિને લઈએ. પણ એમાં પાંચમી ગાથામાં કુંદક અમૃતચંદ્રાચાર્ય પોતાના ગુરુથી લઈને ભગવાનની ઓળખાણ આપી, આપણને શું ઓળખાણ આપી, નિર્મળ વિજ્ઞાનગન જે આત્મા તેમાં કેવા હતા, અંતર નિમગ્ન હતા. તો એને એમાંથી પકડી લીધો કે મારી લાઈનમાં પહોંચવું છે, મારે એ મારે ધારામાં આવું, એના પરથી આખો પ્રશ્ન કાઢ્યો. તો એની પાછળનો ઇન્ટેન્શન શું છે, કે આવા શુદ્ધાત્માને જાણીને મારે શું પ્રગટ કરવી છે, અનુભૂતિ સમ્યક દર્શન પ્રગટ કરવું. તો પછી કુંદકુંદાચાર્ય દેવે છઠ્ઠી ગાથામાં પર્યાયથી માત્રથી રહિત આત્મા દેખાડ્યો. એનાથી આગળ એક સ્ટેપ કરીને એ કોઈ પણ ગુણ ભેદ, ઓલાના તો શું છે, બેના ભાવો ભિન્ન છે. પર્યાયમાં તો નિર્મળતાની વાત કરીએ તો કયો ભાવ હશે, પાંચ ભાવમાંથી નિર્મળ પર્યાય, નિર્મળ પર્યાય, ઉપશમ, ક્ષોપશમ અને ક્ષાયિક, ત્રણ આવી શકે ભાવ. પણ એનો વિષય છે એ નિરંતર કેવો છે, પરમ પ્રાણાવી, એમાં તો ભાવો કેમ. જયારે ગુણ જે છે અને વિષય અભેદ બે નશો છે, એક જ સરખો ભાવ છે, પરમ પ્રાણાવી નિરપેક્ષ ભાવ. તો છતાં પણ એમાં તું ભેદ પાડીશ તો નહીં થાય. ચાલો એનાથી આગળ, પછી હવે સમ્યક દર્શન માટેની કઈ ગાથા, અગિયારમાં ગાથામાં જ મૂળ શબ્દ આપી દીધો, કયો આપ્યો, ભૂતાર્થ ને આશ્રિત જીવસુ દ્રષ્ટિ નિશ્ચય. પેલા તમે અસ્થિ નાસ્તિ કરીને, જે મોલામાં છઠ્ઠીમાં અસ્થિ નાસ્તિ છે ને, શું છે છઠ્ઠીમાં, નથી પ્રમત કે અપ્રમત, નથી નથી નાસ્તિ, અસ્થિમાં શું છે, એક નાયક ભાવ. તો અગિયારમી ગાથામાં શું છે, પહેલી લાઈનમાં અસ્થિ નાસ્તિ, અભૂતાર્થ નાસ્તિ, શુદ્ધ નહીં ભૂતાર્થ, આવી કે અસ્થિ નાસ્તિ સામ, આવી કેમ હશે, હવે અસ્થિ નાસ્તિ એક સાથે બધું આવું બધું. અરે અસ્થિ નાસ્તિ થી એક નિશ્ચિતતા થશે, ખાલી તમે કયો નાસ્તિ કહેશો તો પછી શું હોય, તો શું હોય, કોનું અવલંબન લેવાનું, અને જેનું અવલંબન લેવું છે તો અમે તો કોકનું લઈએ છીએ, તો ફરક શું પડે, કે જે નાથી રહીત તું છો એ અસ્થિ કેવો છે, ઓલું કનાથી રહીત થવું છે, અને અસ્થિ સામે કોનાથી છૂટવાનું છે, અને કોનું અવલંબન લેવાનું આખી વાત. કારણ કે કોકને ઉપદેશ દેવો તો ક્યાંકથી તો ઉઠાડીને ક્યાંક લઈ જવું છે કે નહીં, ભાઈ તું ખોટા રસ્તે છો, એનો અર્થ શું થયો, તું ખોટા રસ્તે છો, તો પણ સાચો તો દેખાડો, તો એ રીતે ના, સાચો ખબર નથી તો શું ખોટા, અને તો કે ના તારે તો અહીંયા અહીંયા રહેવાનો, સાચો રસ્તો નહીં તો એમ ન હોય, રસ્તો બદલાવવો પડે કે નહીં, સાચા માટે બદલાવવો પડે ને, કદાચ કઈ ચિંતા ના કરે, રસ્તો નહીં બદલાવતો પણ મોટું બદલાવી દે, રાજકોટ ભાવનગર રોડ છે ને, ભૂલથી ભાવનગર જ્યાં ને બદલે દશા તરફ નજર કરી દઈશ તો શું આવે, તો રસ્તો બદલાવવો પડશે, કે તારે રસ્તો ન બદલાવ કઈ, ચાલ એમ અહીંયા અસ્થિ નાસ્તિ. તો અગિયાર ગાથામાં વ્યવહાર નહીં અભૂતા, એમ કરીને આમ કહીએ ને, આચાર્ય શું કર્યું, બરાબર તો આપણે આમ નહીં કે આમ એકદમ આમ એક ઝાટકે બધું ખાંડ નાખ્યું, તમે એમ ક્યાં કયો અસદભૂત ઉપચાર અને ક્યાં સદભૂત અનુપચાર, કઈક બેમાં ના, ધીરે ધીરે પેલા તો જેમ ઓલું ગ્રહિત મિથ્યાત્વ છોડજે, પછી અગ્રહિત છોડજે, પછી કઈક એવું આમ ધીરે ધીરે આમ. તો એક સાથે એક ગુજરાતનું છે, એક ઝાટકે, એક ઝાટકે ઉતાવળે બરોબર ને, ધીરજ ના ફળ સારી વાત છે. તને જો તારા બહુ દુઃખ લાગ્યું ન હોય અને આયુષ તને સાગરૂપમ ના લાગ્યા હોય તો તારે તું જાણજે. બાકી આચાર્ય દેવ કહે છે તો બીજા સમયનો પણ વિચાર, આ રુચિનું એનું નામ છે જે એક સમય પણ રાહ ન જોવે. રુચિ એનું નામ કહેવાય કે જે પ્રાપ્ત વિષયમાં ભાગલા ન પાડે. રુચિ શ્રદ્ધા બધું એમાં લાગે પણ રુચિ કહે એટલે બધું આવી જ જાય. રુચિ કોને કહેવાય? એક સમયની પણ રાહ એક, એટલે કાલે કરશે ને તો હમણાં કરશે. રુચિ ને એ કાળમાં છે અને પછી બીજું વિષયમાં, કારણ કે જેમ એની અર્પણતા જેમાં કર, જેમાં વ્યાપ્ત થવું, કાલ શબ્દ આવ્યો હતો ને વ્યાપ્ત, પહેલા પ્રસરી જવું છે, એમાં હવે એ ભાગલા ન પાડે કે મારે આટલામાં ક્ષેત્રના ભાગલા નહીં અને કાળની રાહ નહીં. આ રુચિના શું છે? લક્ષણ છે, એંધાણ છે. અને આપણા જીવનમાં નથી અને હજી તો નાની ઉંમર છે ને, નાની છે, હજી કઈ મોટી તો નથી. હજી તો માંડ અમે 40 એ નથી પહોંચ્યા ને, હજી તો ક્યાં, અત્યારનું એવરેજ લગભગ 70 પ્લસ થઈ ગયું છે ને, સાયન્સ લોકો કાઢ્યું છે ને, 100માં હા 80-90 સુધી લોકો આમ બધા હાલતા ચાલતા નોર્મલ દેખાતા હોય ને, એટલે હજી વાર છે ને. આપણે તો હજી 50 એ નથી પહોંચ્યા ને. આ રુચિના અભાવની નિશાની છે આ બધી. તો અહીંયા એ સરસ એમાં 11મી ગાથામાં કે જેટલા માટે ગુરદર્શિતા અનુભવ જ કરતા ને, તો એ અહીંયા વાત કરી દીધી, સિદ્ધાંત દેખાડ્યો અને પછી એનો ઉપાય દેખાડ્યો 11મી ગાથા કે ભૂતાર્થનો આશ્રય કરી દીધી. પેલો એક સિદ્ધાંત દેખાડ, પ્રિન્સિપલ, વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ. અને પછી શું દેખાડી દીધું? હવે કર કર ભૂતાર્થને આશ્રિત જીવ નિશ્ચિતપણે, અહીંયા નિશ્ચય એટલે યથાર્થપણે સાચો એ સમ્યક દ્રષ્ટિ હોય છે. પછી એની આગળ હવે આ તો શોર્ટમાં કરી દીધું, હવે આચાર્યદેવે આખા આગળ શું વિષય આવશે એની હિંટ રૂપે 13મી ગાથા અને એમાં પણ સમ્યક દર્શન. એટલે કોઈ એમ માને કે આ સમયસર તો કોઈ મોટા હાઈ ડિગ્રી વાળાને બધા મુનિરાજને એના માટે, ગંધર્વદેવને એના માટે હોય ને, તો શેના માટે છે? જ્યાં ઠેર ઠેર સમ્યક દર્શનની વિધિ ને વિષય, બે વાર સમ્યક દર્શનનો વિષય અને વિધિ એના માટે. તો 13મી ગાથામાં તો કહી દીધું. અને 13મી ગાથામાં એક ખાસ વિશેષતા શું આમ રીતે વિચાર, સામાન્યપણે જૈન કુળમાં આવીને આવ્યો છે એના માટે કે બહુ અન્યને માટે નહીં, કદાચ આવી ગયા ઠીક છે પણ કોને મુખ્યપણે ગણીને, જેમ સાતમો અધિકાર કોના માટે લઈ લીધો? જૈનમાં તેમાં ટાઇટલ જ બાંધે, પછી કોઈ આવે ઠીક છે, એમ અહીંયા જાણે તું જૈનમાં અને અભ્યાસી છો, ખાલી ખાલી શું કહેવાય ક્રિયાવાદીમાં કુળ પરંપરા એમાં નથી, તત્વનો અભ્યાસ કરે છે ને, નવતત્વ આવડે છે ને તને, તો આટલું કામ કરજે. અને નવતત્વ આવડે છે, શીખી ગયો છે, હવે એમાં એટલું કરજે, ભૂતાર્થ નીતિ જાણજે તારું કામ, અને તો નિશ્ચિતપણે શું થઈ જશે? સમ્યક દર્શન. અને ભૂતાર્થથી જો જાણવા જાય તો નવ તો ભેદ આવશે, તો અરે નવ ને એક વાર જાણવા તો જા, એ નવના ભેદોથી રહી શું છે? શુદ્ધ નહીં. કોને કારણે? નવ ભેદમાં છુપાયેલી ને શુદ્ધ નહીં દ્વારા એક આત્મજ્યોતિને બહાર કાઢી, એ તાકાત છે શુદ્ધ નહીં નું. શુદ્ધ નહીં બધા ભેદોને, તો ઈ શુદ્ધ નહીં ક્યાં ક્યાં ભેદોને બહાર કાઢે? તો કે પાંચ રીતે વિચાર કરી લે કે બધ સ્પષ્ટ, અન્ય અન્ય, એટલે ઓલું લઈએ ક્યાં ભેદોથી કરાવે, કે બધ સ્પષ્ટ, અન્ય અન્ય, અનિયત ભાવ, વિશેષ ભાવ, ભેદરૂપ ભાવ અને સંયુક્ત ભાવ, જે નૈમિત્તિક ભાવો, એ બધાથી જુદા. ને એટલા માટે આચાર્ય દેખી દો કોઈ આ વેદાંત જેવું નથી, છે અને એટલા પેલા કહેશે કે ભૂતા છે, અને તો પણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો કન્ડિશન મૂકી છે. તું અહીંયા પર્યાય બુદ્ધિમાં ઉભો ઉભો તો આને વિચારતો, પર્યાય બુદ્ધિમાં ઉભો ઉભો તો શું દેખાતો? કર્મથી બંધાયેલો છે અને ભૂતગલ સ્પર્શાયેલો છું, ગતિઓ અલગ અલગ થાય છે, આકાર અલગ, અમે જ્યાં ઉભા છે ત્યાં એકવાર વિચારી લેતા. આમ જેમ કે નાનું બાળક હોય ને એનું દુર્દય દ્રષ્ટાંત શું કહેતા, સમય સાર ને 38 જાતા પછી 54 નંબર નો શું શ્લોક એમાં આવે છે, રમની સમુદ્ર ચાદરને ડુબાડી દઈને એમ સમુદ્ર ને. તો હવે 5 ફીટ ગુરુદેવ એમ કે 5 ફીટ પોતાની હાઈટ હોય, 5 ફીટ નું શું કે એમ કપડું નતા બોલતા, ગુરુદેવ કપડું નતા બોલતા, પડદો ન બોલતા. એ એમાં નથી, વિભ્રમની ચાદર તેમાં શબ્દો છે. ગુરુદેવ પર્યંશ બોલતા, પર્યંશ પર્યંશ એટલે કપડે એટલે કે સાધુ બોલે પર્યંશ કે એને, એટલે પડદાના અર્થમાં છે. અને એ તો એ તો હવે નાનો છોકરો હોય એની હાઈટ તો 2-4 હોય તો એને કઈ તને શું દેખાય તે શું કહે છે, કપડું દેખાય. આમાં ક્યાં સમુદ્ર બધું તોલો શું કે વડીલ હોય તો જરા કૂદકો માને જરા આમ ઉપર તો જો એમ આચાર્ય દે કે છે. આ પર્યાય બુદ્ધિ માંથી કઈક કઈક જરા ઊંચો એક વિચારધારામાં વિકલ્પમાં ઊંચો તો તું આવ તને. અરે કમસે કમ પેલા હનુમાનમાં તો દર્શન થશે, પછી એવો પુરુષાર્થ કરજે કે હનુમાનના વિકલ્પને પણ જેને કહે ને એ ચાદરને સમૂળગી ડુબાડીને શબ્દ છે ને એવા બધાને એવું તો તને પ્રત્યક્ષ દર્શન એ થશે. તો આ તાઈ મંગલજીને પૂજ્ય બેનસીએ તો પ્રત્યક્ષ દર્શન અલ્પવયમાં કરી લીધા અને આપણા માટે પણ એક શું કહેવાય એક પ્રત્યક્ષ આદર્શ એક આપણા માટે મુકતા ગયા. જેમ કે ને ઓલું પરોક્ષપણે નહીં આમ પ્રત્યક્ષપણે આમ હાજરા હાજર જેવા આપણા માટે એક આદર્શ કે એ પૂજ્ય ગુરુદેવ કે કોણ નાનું બાળકને કોણ છે એમને જયારે મળ્યું ત્યારે ગુરુદેવ સમાચાર મળ્યા સામે કીધું તો કોણ બાળકને કોણ વૃદ્ધ છે આત્મા ક્યાં એ સ્ત્રી છે કે પુરુષ છે બધું કે એમ એ આપણા ઉપર ઉતારીને પણ એમ ન સમજ્યું કે હજી અમે નાના છીએ અમને મોડો આ મેળો ધર્મને શું થશે. ચિંતા મટાડીને અનુભવ થશે, ચિંતા કરવાથી નહીં થાય. એ ક્ષેત્ર એ કાળ વહેલું મોડું શું છે બધાને ભૂલીને આવો પ્રયાસ કરશો તો આ રીતે સમયસારમાં સમ્યક દર્શનને અનુલક્ષીને આ રીતે તો આગળ ઘણી ગાથાઓ બધી છે. 14મી પછી એ રીતે લઈએ 15મા જ્ઞાનમાં છે, પછી 31મા જીતી ઇન્દ્રિયો સિદ્ધિ સમ્યક દર્શનની. ઓલું તો 32-33 કેવી છે મુનિરાજની છે, ઉપસમ શ્રેણી એટલે મુનિરાજની વાત. પછી પછી આગળ સમ્યક દર્શન માટે જે લખે 36 અને 37 પેલા ભાવક ભાવથી ભેદના અને નહી ભાવથી ભેદના અને એનું રિઝલ્ટ કે અનુભવમાં આત્મા કેવો દેખાણો જેમ કે ને અનંત ગુણથી ઉછળતો દેખાણો ને અકર્તા એ આપણને અહીંયા 38 ગાથામાં આપણને દેખાડ્યું. અને આ રીતે પૂર્વ રંગમાં જ આચાર્ય દેવા કે સમ્યક દર્શનની મુખ્ય વાત લઈને આ એક ભાવના લઈને તું હવે આગળ વધજે. તો અહીંયા પૂર્વરંગ પૂર્વ જેમ પીઠી ગયા તેમ પૂર્વરંગ તો તને જીવ અજીવનું ભેદમાં કેટલું હોતી થાય, પરદ્ર સાથેનું કરતા કર્મની કલ્પના અને રાગાદી ભાવોનું અજ્ઞાન ભાવે કરતા કર્મ બે ઓલી કલ્પના છે માત્ર અને અજ્ઞાન ભાવ કરે છે એ માટે કર્યો. પુણ્ય પાપ અધિકારમાં તું ભેદ પાડે એટલે ભેદજ્ઞાન કરાયો. આશ્રવ છે એ દુઃખદાયક કરીને ભલે એના દ્રવ્ય આશ્રવ ભાવ આશ્રવના સંબંધ બને અને એને તોડવા માટે પહેલી જ સંવર અધિકારની 181-182માં સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય ભેદજ્ઞાનની પ્રશંસા કરે ઉપયોગમાં તો ન્યાય સમ્યક દર્શનની વાત. અને નિજરા નિજરા માટેના શું કહેતા બે દ્રવ્ય નિજરાને ભાવને કરીને પછી જ્ઞાન વૈરાગ્ય શક્તિ પ્રગટ થાય અને આ રીતે સાધનામાં આગળ વધજે. બંધનો અભાવ અને એમાં સરસ બંધનું કારણ શું કીધું, ઉપયોગમાં રાગાદિકરણ શબ્દ શું વાપરે છે, જેમ ઓલું શરીર ઉપર તેલ ચોપડે છે અને તેલની ચીકણાય છે એટલે ઓલા ચોટે છે એમ તને આ ઉપયોગ સ્વરૂપ તું આત્મા છો અને એને જેમ કે ને રંગી નાખો એનાથી એમ ઉપયોગને કેવો કરી નાખ્યો રાગમય માની લીધો તે આખું બંધનું કારણ છે. મારો ને મારો જીવને છે બંધ અધ્ય. આખી વાત કરીને અંતે કેવું મોક્ષ જોવે છે તો મોક્ષ એનાથી બંધાણો ને કેવું છે ચિંતા નહીં કરતો એવા વિચારણામાં નહીં અટવાતો એના માટે તું પ્રજ્ઞા છીણી લઈને એ કરજે. અને એમાં ક્યાં સુધીની વાત લીધી ખબર, હું આત્મા આત્માને થોડુંક થઈ ગયું ટાઈમ પૂરું કરીએ થોડું, હું આત્મા આત્માને આત્મા વડે આત્મા માંથી આત્મા માટે આત્મા માંથી આત્માને આધારે જાણો છો. સરસ છે ને? એટલે એટલે સુધી પહોંચી ગયા. હવે શું તમને હવે શું જોયે વધારે? તો ઉલટાને એમને કીધું હું નથી જાણતો, હું આત્માને આત્મા વડે આત્મા માટે આત્મા માંથી આત્માને આધારે નથી. આવું હોય હા, આવા છ કારક નો ભેદ પણ, જ્યાં પ્રમત અપ્રમત તો નહીં, આવા છ કારક નો ભેદ પણ જેનાથી નિશ્ચિતપણે ક્રિયા થવાની, કારક છે ને ક્રિયા ના કરનારા, અને છતાં એના પણ ભેદ. અને આવી જ્યાં દશા થશે ત્યાં તને, આવી જ્યાં જેને શ્રેણીમાં કહે છે ને, આવા કરતા કર્મ ભેદ છઢાળા બધામાં આવે છે ને, પેલા અનુભવ પેલા પણ એવું છે ને, શ્રેણી છેલ્લી જયારે માંડે ત્યારે આવા પણ કોઈ વિકલ્પો હોતા નથી. તો એ મોક્ષ દશા થાય અને આવું થતા શું થશે? સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા સમ્યક દર્શનમાં જે વેદનથી થયો હતો, હવે પૂર્ણપણે જ્ઞાનમાં એ પ્રાપ્ત થને. અને આ જ આખું સમયસારનું સાર આખો કર્યો.
અનંતિત પરિણામ સાધુ સાધી પ્રાસંગી અમૃત મહિતી.